આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
મિત્રો, જો કોઈ સરકારી મ્યુઝિયમમાં કે અન્ય સુવિધામાં જાઓ અને તમને એવું લાગે કે એસી નથી ચાલતું, કે હીટર નથી ચાલતું, કે કોઈ બીજી તકલીફ છે, અથવા તો તમને એવું જાણવા મળે કે સુવિધા એટલે બંધ થવાની છે કારણ કે કોઈ સગવડ બરાબર સચવાતી નથી અને લોકો આવતા નથી, તો સામાન્ય માણસ સરકારને તે માટે જવાબદાર ઠેરવે અને વાતને ભૂલી જાય. પણ જેને આપણે ઉમદા વ્યક્તિત્વ કહીએ તેવા માણસ આ સમસ્યાને દૂર કરવાનો અને સુવિધા ફરી શરૂ થાય, લોકો પાછા આવતા થાય તે માટે પ્રયત્ન કરે. અને આવું કામ કરનાર વ્યક્તિ જો આપણા ગુજરાતી હોય તો એ વાત આપણા માટે ખૂબ ગર્વની કહેવાય. અને તેમાં એમ પણ જો ખબર પડે કે લોકોની સુખાકારી વધે તેવું કામ કરનારો વ્યક્તિ ખરેખર તો આબોહવા પરિવર્તન કે આપણે જેને ક્લાઇમેટ ચેન્જ કહીએ તેનાથી લડવાની સૌથી પ્રેક્ટિકલ ટિપ્સ આપે તેવું પુસ્તક પણ લખી ચૂક્યા છે, તો આપણને સૌને અચરજ થાય જ. આ ભૂમિકાની જરૂર એટલે હતી કારણ કે આજે આપણે મુલાકાત લેવાના છીએ ડૉક્ટર અશક નથવાણીની, અને આ બધા સસ્પેન્સ પરથી પડદો આ વાર્તાલાપમાં ઉઠવાનો છે. તો ડોક્ટર નથવાણી, SBS ગુજરાતીમાં આપનું સ્વાગત છે.
થેન્ક યુ. કેમ છો તમે?
તો ડોક્ટર નથવાણી, આપણે શરૂઆત કરીએ કે તમે રેફ્યુજી તરીકે ઓસ્ટ્રેલિયા આવ્યા અને સસ્ટેનેબલ એન્જિનિયરિંગ માટે તમારું આખું જીવન તમે લગભગ સમર્પિત કરી દીધું. આ યાત્રા વિશે SBS ના શ્રોતાઓ જાણે છે, પણ આજે મારે તમારી પાસેથી એ જાણવું છે, જો તમે શેર કરી શકો તો, કે HMAS ઓનસ્લો સબમરીન પ્રોજેક્ટ તમારો અનુભવ કેવો રહ્યો?
એમાં તો પેલે અનયુઝ્યુઅલ હતું, કેમ કે જે અહીંયા એર કન્ડિશનિંગ કરવાનું હતું એ ઓલમોસ્ટ બાય ચાન્સ થઈ ગયું, ઇન ધ સેન્સ દેટ ત્યાં છે ને એ લોકોની સ્ટુડન્ટ્સની ટૂર્સ ને બધું હોય છે એ સબમરીનમાં. પણ એમાં શું છે કે બહુ ગરમીના હિસાબે એ લોકો ટૂર્સ બંધ કરી દેતા હતા.
યાને કે
ઓક્ટોબરથી બહુ ગરમી હોય એટલે એ લોકો ટૂર બંધ કરી દેતા હતા. તો મેં સજેસ્ટ કર્યું કે આપણે એર કન્ડિશનિંગ કરી લઈએ તો પછી ટૂર સારું રહે. ને એમાં મારી વાઇફનો એ બહુ એ ગુજરી ગયા 2019માં, બટ એનો એક વિશ હતો કે આવી આવી ચીજોમાં આપણે જો મદદ કરી શકીએ તો કરવી જોઈએ. તો એના નામથી અમે આખું ડિઝાઇન કર્યું છે અને અહીંયા એનું બહુ નામ પણ છે, એ ડોનેશન પણ અમારા તરફથી હતું.
ડોક્ટર, હવે આપણે વાત કરીએ તમારા પુસ્તકની, તો મને વાંચીને બહુ જ નવાઈ લાગી કે વૈશ્વિક ગ્રીન હાઉસ ગેસ ઇમિશનમાં બિલ્ડિંગોનો હિસ્સો 40% છે, અને ઘણા લોકો માટે આ આંકડો આશ્ચર્યજનક હશે. શું તમે તમારી જે મિસ્ટર CO2 સ્ટાઇલ છે તેમાં સમજાવી શકો કે કેવી રીતે આપણા ઘર અને ઓફિસ ક્લાઇમેટ ચેન્જમાં આટલી મોટી ભૂમિકા ભજવે?
પહેલે હું જરાક શરૂ કરું છું કે આ શા માટે મેં શરૂ કર્યું, લખવાનું શરૂ કર્યું, આ બુકનું ખાસ મહત્વ શું છે, કે એનો પર્પઝ શું છે. આપણે કહે પર્પઝ છે કે બધાને આ તમે જે રીતના કરો છો એવી રીતના જાણકારી બધાને મળે, અને ખાસ તો આ જે ક્લાઇમેટ ચેન્જ છે એનો એનો વોટ ઇઝ ધ કોઝ ઓફ ઇટ, આપણે કહીએ ને એનો શા માટે કોઝ થાય છે, વોટ ઇઝ ધ કોઝ ઓફ ક્લાઇમેટ ચેન્જ. એટલે એમાં કે આપણે જોઈએ 1959 કે હમણાં સુધી CO2 એટલે એટલો બધો વધી ગયો છે, દર વર્ષે CO2 વધે છે. અને સાયન્ટિસ્ટ લોકોએ શું કર્યું છે કે એના હિસાબે આપણે ગ્લોબલ વોર્મિંગ થાય છે. ગ્લોબલ વોર્મિંગના હિસાબે ક્લાઇમેટનો બધો બદલી ગયો, કેમ કે પ્રેશર ડિફરન્ટ થઈ જાય છે, વરસાદ જાજ પડે છે, અહીંયા નતા પડતા ઘણી પણ વરસાદ વધારે પડે છે, ફ્લડ્સ થાય છે, બધું થાય છે. ઓલ એઝ અ રિઝલ્ટ ઓફ ધ રાઇઝ ઓફ કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ગ્રીન હાઉસ ગેસીસ છે. હવે એનર્જી ને કાર્બન ડાયોક્સાઇડનો શું સંબંધ છે? આપણે ઘરમાં લાઇટ ઓન કરીએ તો શું થાય છે કે આપણે એનર્જી યુઝ કરીએ છીએ,
બરાબર.
હવે આપણી મેલબર્નમાં કે સિડનીમાં કે ગમે ત્યાં મોસ્ટલી આપણી એનર્જી જે છે ને એ ફોસિલ ફ્યુલ બેઝ છે. એટલે મેલબર્નમાં ને વિક્ટોરિયામાં ને ન્યૂ સાઉથ વેલ્સમાં ને બધે કરે આપણે જે એનર્જી યુઝ કરીએ છીએ એ કોલ ફાયર સ્ટેશનમાંથી હોય. એટલે તમે કહો કે આપણે એક કલાક સુધી એક લાઇટ ઓન રાખીએ, 600 વોટની લાઇટ હોય તો 1 કિલોવોટ થયો,
બરાબર.
તો મેલબર્નના હિસાબે યુ આર એડિંગ ફોર એવરી 1 કિલોવોટ આવર યુ આર એડિંગ સમથિંગ લાઈક 90 ગ્રામ્સ ઓફ CO2.
ઓહ.
અને સિડનીમાં બાદ 70 ગ્રામ્સ, કેમ કે અમારી ઓલી જે ઇલેક્ટ્રિસિટી થાય છે એ જરાક ઓછી, એમિશન્સ ઓછું છે જરાક.
ઓકે.
મેલબર્નમાં જસ્ટ ટેકનિકલી બ્રાઉન કોલ તમે યુઝ કરો છો, યહાં નહીં એનર્જી વધારે, અમે બ્લેક કોલ યુઝ કરીએ છીએ, એટલે એમાં જરાક ફેર થઈ જાય છે. પણ ખાસ તો સમજવાનું એ છે કે આપણે જે એનર્જી યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રિસિટીમાં, એમાંથી બધું ઇમિશન્સ થાય છે. એટલે બધાને એવી રીતના હતું કે એમ જ છે કે આપણે સો યુનો ક્લાઇમેટ ચેન્જને આપણે કાંઈ ન કરી શકીએ, વેર એઝ આ બુકમાં મેં એવી રીતના લખ્યું છે કે ના ના ના, આપણે બધા મળીને વી કેન ડુ સમથિંગ બટ વી કેન સેવ એનર્જી, અને નોટ ઓનલી સેવ એનર્જી બટ સેવ એઝ મચ ઓફ ધી ફોસલ ફ્યુલ. આપણે કુકિંગમાં જોઈએ કે હીટિંગમાં જોઈએ, આપણે ઘણા જે ગેસના હીટર વાપરે છે, એવી રીતના જે આપણે ઓછું કરી શકીએ તો એનાથી CO2 ઓછું થાય. એટલે પછી બુકનું નામ આપણે કહીએ છીએ ડિફીટિંગ મિસ્ટર CO2. એટલે નામ એમાંથી આવ્યું.
બરાબર. ડોક્ટર, એક સામાન્ય ગેરસમજ એવી છે જે તમે કીધું એને એ જ વસ્તુ જરા આગળ વધે છે કે વધુ સસ્ટેનેબલ બનવું હોય તો આપણે આરામદાયક લાઇફસ્ટાઈલને છોડી દેવી અથવા ઓછું સુવિધાજનક જીવન જીવવું, પણ તમારું પુસ્તક આ ધારણાને ખોટી સાબિત કરે છે. તો તમે અમને સમજાવો કે સસ્ટેનેબિલિટી અને આરામદાયક લાઇફસ્ટાઈલ એક સાથે કેવી રીતે સંભવે.
ઓકે. સસ્ટેનેબિલિટી એવી ચીજ છે કે આપણે હાઉ લોંગ કેન વી હેવ યુ નો લાઈક મેન્ટેન થિંગ્સ, ઇન ધ સેન્સ કે આપણે કહીએ છીએ કે આપણે સસ્ટેનેબલ લાઇફસ્ટાઈલ છે, એટલે શું આપણે જે જીવન જીવીએ છીએ એ આપણા છોકરાઓ લોકો અને ગ્રાન્ડ ચિલ્ડ્રન એ લોકો વાસ્તે રાખી શકીએ, એટલે સસ્ટેનેબલ લિવિંગ કે છે, કે આપણી વેધર ને બધું સસ્ટેનેબલ રહીએ. હવે શું છે કે આ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન અને આ બધી આપણી જે પ્રોગ્રેસ થયો છે, આપણો જે ખાસ તો યુનો બિલ્ડિંગો નવી ને બધું, આપણા ઘર બધા ફાઇન ફાઇન ઘર થાય છે, એમાં આપણે કમ્ફર્ટનું જોઈએ. કમ્ફર્ટ આપણે છે ને 90% ઓફ અવર ટાઈમ, આપણો 90% આપણો વર્ક્ડ આપણે ઇન્ડોરમાં રહીએ છે. તમે કાં તો ઓફિસમાં હો છો, કાં તો શોપમાં હો છો, કાં તો ઘરમાં હો છો, એવી રીતના આપણે જેટલો ટાઈમ ઇન્ડોર રહીએ છે આપણને કમ્ફર્ટેબલ રહેવા વાસ્તે આપણે હીટિંગ ઓર કુલિંગની જરૂર હોય છે. એટલે એમાં આપણે શું છે, એટલે આ બુકમાં એટલે મેં એક્સપ્લેન કર્યું છે કે આપણે કમ્ફર્ટેબલ કોમ્પ્રોમાઇઝ નથી કરવું.
બરાબર.
એટલે આપણે છે ને કમ્ફર્ટેબલ રહી શકીએ, પણ જરાક સસ્ટેનેબલી. એટલે સસ્ટેનેબલી એટલે કેવી રીતના, કે આજે હું એક દાખલો દઉં કે આજે આપણા છોકરાઓ લોકો સ્કૂલેથી હમણાં આવશે બપોરે, અને જે ઠંડી છે એટલે એ લોકોએ જેકેટ ને સ્વેટર ને પહેર્યું હશે, તો ઘરે આવીને સ્વેટર કાઢી નાખશે, જેકેટ કાઢી નાખશે અને હીટિંગ ફૂલ હીટિંગ રાખશે.
હવે
આપણે સસ્ટેનેબલ આપણે શું કહી શકીએ કે આપણે એની હીટિંગ ઓછી કરી શકીએ, કેમ કે એ લોકો સ્વેટર ભલે ઘરમાં પણ પહેરતા હોય, એ આપણી હેબિટ ચેન્જ કરવાની વાત છે.
બરાબર.
ધેટ ઇઝ વોટ સસ્ટેનેબલ લિવિંગ ઇઝ, કે આપણે છે ને એર કન્ડિશનિંગ ને હીટિંગમાં આપણા બિલ આપણું જોઈએ ને ઇલેક્ટ્રિસિટી બિલમાં મોર દેન 60% ઇઝ રિલેટેડ ટુ હીટિંગ એન્ડ કુલિંગ. બરાબર છે ને? તો એમાં હાઉ કેન વી મેન્ટેન અવર કમ્ફર્ટ બટ લીવ સસ્ટેનેબલી, એના ઉપર બધા બધા દાખલા છે કે કેવી રીતના આપણે એક ડિગ્રી ઉપર કરીએ ને હીટિંગમાં, ફોર એક્ઝામ્પલ, તો આપણું હીટિંગ બિલમાં 7-10% ફેરફાર છે, ઊંચું જશે. બટ આપણે એક ડિગ્રી નીચે કરીએ તો 7-10% સેવિંગ્સ થશે આપણને.
બરાબર.
એટલે એવી રીતના જ. સો દેટ્સ આપણું છે ને સસ્ટેનેબલ. બીજું શું છે કે આપણે રાંધીએ છીએ, આપણે ઘણી ફેરે કઢી બનાવીએ, શાક બનાવીએ, બધું બનાવીએ, એટલું ગરમ કરી નાખીએ કે જમવા બેસીએ તો આપણને પછી બહુ જ ગરમ લાગે, સો વી હેવ ટુ કુલ ઇટ ડાઉન.
આપણે
એનર્જી શા માટે વેસ્ટ કરીએ છીએ? જસ્ટ હીટ ઇટ અપ ટુ વોટ ઇઝ ધ નોર્મલ થિંગ.
કરેક્ટ.
તમે જો એને એવી રીતના તમે ધ્યાન રાખો અને ઓછી પ્રમાણમાં બધું કરો તો તમારે એનર્જી તો ઓછી થશે, તમારું બિલ ઓછું થશે, બટ ઇક્વિવલન્ટ કેટલા ઝાડ તમે અધરવાઇઝ તમને વાવવા પડશે. ઝાડ વાવવાનું આપણે જે વાત કરીએ કે ઝાડ છે ને કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે, એટલે એક ઝાડ 25 kilograms ઓફ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન દે છે. સો આપણે ખાલી ઝાડ વાવવાથી જ ફેર તો પડશે જ,
બરાબર.
એક ઝાડને ઓછામાં ઓછા 15 વર્ષ લાગશે. તમે હમણાં આજે વાવશો તો ઓછામાં ઓછા 15-20 વર્ષ લાગશે કે એનો ફૂલ તમને બેનિફિટ મળે,
ને ત્યાં સુધીમાં ઇમિશન એટલું વધી જશે.
એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. પણ આપણું શું ઘણી ફેરે ઘણાનો એલો છે કે આપણે તો ઝાડ તો વાવીએ છીએ એટલે આપણે બીજું કાંઈ કરવાની જરૂર નથી, એ ખોટું છે.
બરાબર.
ધેટ ઇઝ ઓલમોસ્ટ આપણે ઘણી ફેરે કહે ને ઓલમોસ્ટ બોર્ડરિંગ ઓન ગ્રીન વોશિંગ કહે છે કે આપણે આ ઇવેન્ટ રાખી દઈએ અને પછી આપણે આટલા ઝાડ વાવી લેશું એટલે આપણે ન્યુટ્રલ થઈ જશું, બધી 15 વર્ષ પછી ત્યારે હમણાં જરૂર હમણાં છે. બીજો એક એક્ઝામ્પલ યાદ આવે છે કે આપણે રેફ્રિજરેટર કેટલી ફેરે ખોલીએ છીએ દિવસમાં, આ તો દૂધ લીધું ને પછી આઈસ્ક્રીમ કે આ કે તે કે પછી ગ્રોસરી આવી એટલે બધી અંદર, જેમ તમે રેફ્રિજરેટર ખોલો છો એમ તમારી એનર્જી યુઝ નું વધારો થાય છે, એટલે ઇન ધ સેન્સ ધેટ ધ ફ્રિજ ઇઝ યુઝિંગ મોર એનર્જી બીકોઝ ઇટ હેઝ ટુ કુલ ઇટ ડાઉન જે પણ તમે અંદર કરો છો. તો એમાં પણ મેં કેલ્ક્યુલેશન કર્યું છે કે જો તમે દિવસમાં 10 વખત કોલ બંધ કરો ફ્રીજ નું તો તમારે 2 ઝાડ વાવવા પડશે ટુ કોમ્પેન્સેટ ફોર. અને ઈ પણ 10 વર્ષ પછી તમને જરાક ફાયદો મળશે.
ડોક્ટર, એક સલાહ બીજી જો તમે આપી શકો તો. મેં એવું નોટિસ કર્યું છે કે જ્યારે આપણે વિન્ટર હોય અને લોકો હીટર ચલાવે તો હીટરનું ટેમ્પરેચર 26-27 પર રાખે, અને સમરમાં જ્યારે 26-27 ટેમ્પરેચર બહાર હોય ત્યારે એક એસીનું ટેમ્પરેચર 18-19-20 પર રાખે. તો આ અને આ બંને વસ્તુમાં વી આર કન્ઝ્યુમિંગ એનર્જી, જ્યારે આપણે એકચ્યુઅલી તો એક સેમ જ વસ્તુ વાતાવરણ છે બહાર. તો કયું ટેમ્પરેચર રાખવું જોઈએ વિન્ટરમાં? વોટ શુડ બી ધ ટેમ્પરેચર ઓફ ધ એસી એન્ડ ઇન સમર?
વેરી ગુડ ક્વેશ્ચન, બીકોઝ ખાસ મારી જે PhD હતી મેં કરી 2022 માં, એમાં કમ્ફર્ટ અને આ ટેમ્પરેચર અને એનર્જી કેવી રીતના સેવ ને ક્લાઇમેટ ચેન્જ નો ઇમ્પેક્ટ એના ઉપર જ મારી PhD હતી. તો ધ રૂલ ઇઝ બિટવીન 21 and 24 degrees યુ આર કમ્ફર્ટેબલ. સો વિન્ટરમાં 21 થી ઉપર ન જવી પડે, 21 ઇઝ પરફેક્ટ, ને સમરમાં 24. બારે જો બારે 30-35 degrees હોય તો 24 degrees ઇઝ ફાઇન એન્ડ ધીસ ઇઝ કમ્ફર્ટેબલ.
એબ્સોલ્યુટલી,
ધેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ વી ટોકિંગ અબાઉટ, કે સસ્ટેનેબલ લિવિંગમાં આપણે આ બધું સમજવાની જરૂર છે. ને બીજું શું છે કે આ કમ્ફર્ટને સમજવામાં એરફ્લો, ટેમ્પરેચર, હ્યુમિડિટી, ક્લોધિંગ અને આપણી એક્ટિવિટી આ બધાનો ઓલો છે. એકમાં બીજું ખાસ શું છે કે છઠ્ઠી ચીજ છે કે રેડિયન્ટ ટેમ્પરેચર. હવે ઘણાને આ રેડિયન્ટ ટેમ્પરેચર સમજવામાં જરાક ડિફિકલ્ટી થાય છે, એટલે હું હમણાં છે ને એક ગ્લાસની બાજુમાં ઉભો છું. હવે ગ્લાસને છે ને હીટ થઈ જાય ને તો ઇટ વિલ એક્ટ લાઇક અ રેડિયેટર ટુ મી, બીકોઝ ગ્લાસ ઇઝ અ ગુડ કન્ડક્ટર. એવી રીતના જ તમે જે સાંજે લાઈક ઠંડીના દિવસો તમે ગ્લાસની બાજુમાં બેસશો તો રૂમનું ટેમ્પરેચર ભલે 21 હોય પણ તમને તો એ ઠંડી લાગશે, બીકોઝ ગ્લાસ ઇઝ લાઈક તમે ફ્રીજનો ડોર ઓપન રાખો ને એવું લાગશે, બીકોઝ ઇટ્સ કોલ્ડ રેડિયન્ટ કુલિંગ.
ઓકે,
તમે ફ્રીજની આગળ ઉભા રહ્યો અને દરવાજો ખુલ્લો હોય એટલે તમને, અને શોપિંગ કરવા જાવ ત્યારે પણ તમે જો ફ્રીઝ પાસે વટાવો તો તમને ઠંડી લાગશે, ભલે રૂમનું ટેમ્પરેચર બરાબર હશે, બટ તમે જે આયલ્સમાં જતા હશો તો ફ્રીઝરમાંથી જે કોલ્ડ ટેમ્પરેચર તમને મળશે એ રેડિયન્ટ ટેમ્પરેચર. હવે એને કેવી રીતના આપણે ઘરમાં કરી શકીએ કે આપણા જે વિન્ડોઝ છે બધેમાં એમાં કર્ટન્સની ખાસ જરૂર છે. આપણે ભલે બ્લાઇન્ડ યુઝ કરીએ પણ બ્લાઇન્ડ એટલો બધો વિન્ટરમાં એટલો બધો નથી ઓલી દેતો, બીકોઝ આ જે છે રેડિયન્ટ ટેમ્પરેચર છે ને એને ઓલો કરવા વાસ્તે ગ્લાસને આપણે છે ને જરાક ઇન્સ્યુલેશન આપી દે. ઇટ્સ લાઈક આપણે બ્લેન્કેટ રાખીએ છીએ, આપણે રાત્રે સુવા જાય છે તો બ્લેન્કેટ ઉડી લઈએ છીએ, એટલે શું તો હીટ રિમેન્સ ઇન એન્ડ કોલ્ડ રિમેન્સ આઉટ. સિમિલરલી આપણે જો કર્ટન્સ યુઝ કરીએ બરાબર સારા સારા ટાઈપ ઓફ કર્ટન્સ, જરાક અંદર વૂલ પણ હોવું જોઈએ, તો શું ઇન્સ્યુલેશન હોય એટલે એવું લાગે કે રેડિયન્ટ કુલિંગ અને એનો જે ઇમ્પેક્ટ છે એ બહુ જ ઓછો થઈ જશે.
ડોક્ટર લાસ્ટ ક્વેશ્ચન, કે આપણે આટલી બધી વાત કરીએ, ઘણા લોકો ક્લાઇમેટ એક્શનના મહત્વને સમજે છે, એ કરવામાં પોતાના પૈસા બચશે એ પણ ખબર છે, પરંતુ ટોપિક થોડો કોમ્પ્લેક્સ છે, કેટલીક વાર મે બી પહેલો ખર્ચો કરવો પડે એવી વસ્તુઓ હોય છે, કાં તો કાં જડતા છે પણ તેને અમલમાં મૂકતા નથી, તો દૈનિક જીવનમાં કે કામગીરીમાં અમલમાં મૂકી શકે તે માટે તમારી શું સલાહ?
બે ચીજ, એક કે આપણે જોઈએ કે છેલ્લા આટલા વર્ષમાં વોટ હેઝ બીન ધ ઇમ્પેક્ટ ઓન આપણો ખર્ચામાં. આપણે જોઈએ કે આપણા ઇન્સ્યોરન્સ પ્રાઇસીસ ઉપર ગયા છે, આપણા ટેમ્પરેચર, આપણા ઇલેક્ટ્રિસિટીના બિલ, ગેસના બિલ બધા ઉપર જાય છે. શા માટે? કેમ કે એક તો આપણે વધારે યુઝ કરીએ છીએ, બીકોઝ ડિમાન્ડ વધારે હોય છે એટલે આ લોકોએ ભાવ પણ એમાં કરીએ છીએ, ને દેર ઇઝ ઓલ ધી અધર રીઝન્સ ફોર ઇન્ફ્લેશન ને બધું કરીએ. સો દેટ્સ ધ ફર્સ્ટ પોઈન્ટ, કે આપણે જસ્ટ લુક એટ ઇટ વન પોઈન્ટ ઓફ વ્યૂ, કે વી આર ઓલરેડી સફરિંગ ઇકોનોમિકલી એન્ડ મોર વી આર સફરિંગ બીકોઝ ઇટ્સ ઓલમોસ્ટ લાઈક કોવિડ જેવું થઈ ગયું છે કે ડેથ્સ કેટલા બધા થઈ ગયા. હમણાં જ હિમાલયમાં જે ઓલું થયું, મડસ્લાઇડને થયું, એમાં કેટલા બધા માણસોને મરી ગયા, બટ ઓલ્સો એટ ધ સેમ ટાઈમ એટલી બધી ડિફિકલ્ટી આવી ગઈ. સો ઇટ ઇઝ હેપનિંગ એવરી થિંગ. સો વન થિંગ દેટ વી હેવ ગોટ ટુ બેર ઇન માઇન્ડ, કે આપણે ખાલી આપણું જ નથી જોવાનું, આપણને દુનિયાનું જોવાનું છે, ક્લાઇમેટ ચેન્જનો ઇમ્પેક્ટ.
તો ડોક્ટર નથવાણી, SBS ગુજરાતીને સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
Thank you for this opportunity.
Like, share, comment karo. SBS Gujarati ne Facebook par follow karo.